માટી ને પગ વડે કુંદી કુંભારે શું કરવાને, લોઢાને એરણે ટીપી લુહારે શું કરવાને, સોનાને અગ્નિમાં ગાર્યું સોનારે શું કરવાને, માણસને દુઃખોમાં તાવ્યો પ્રભુએ શું કરવાને. એકવાર દેશમાં દુકાળ પડ્યો, લોકોને બહુ લાગ્યું નહીં, પણ બીજે વર્ષે ફરી દુકાળ પડ્યો, લોકો અકરાયા. ત્રીજે વર્ષે પણ દુકાળ પડ્યો, લોકો ગભરાયા. નદી વાણો સુકાઈ ગયા, અનાજનો એક દાણો મણ રત્નો કરતાં વધુ કિંમતી થઈ ગયો. ચોથે વર્ષે પણ દુકાળ પડ્યો, એમ કરતાં 10 વર્ષ લગી દુકાળ ચાલ્યો. લોકોની હેરાનગતિનો પાર રહ્યો નહીં, ક્યાંય ઘાસ પાંદડું પણ લીલું જોવા ન મળે. પશુઓ અને મનુષ્યો સૌ ત્રાસ પોકારવા લાગ્યા, વંટોરિયા ચડવા લાગ્યા. દૂરની ડમરીઓથી આકાશ ને ધરતી ધુંધળા બની ગયા. ક્યાંય ટીપું પાણી નથી. પશુઓ ને પંખીઓ ભૂખે તરસે મરવા લાગ્યા. માનવીઓને કંઈ આધાર રહ્યો નહીં. તે કારણે લોકોનું ધન એમનું પશુધન હતું. પશુધન જીવે ઘાસ ઉપર અને પાણી ઉપર. આ દુકાળમાં ન મળ્યું ઘાસ કે ન મળ્યું પાણી, પશુધન મરવા લાગ્યું. લોકો દેશ છોડી ભાગવા લાગ્યા. ઋષિમુનિઓની હાલત પણ એવી જ હતી. ખાવાનો કંદમૂળ મળતું ન હતું અને આચમન કરવા જેટલું નિર્મળ જળ મળતું નહોતું. તો નાહવાના પાણીની તો વાત જ શી કરવી. એમને ઘણો જ ત્રાસ થવા લાગ્યો. ઋષિઓ બધા ભેગા થયા અને શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા. એકે કહ્યું, આ ભૂમિ પર પ્રભુની કૃપા નથી, માટે તે છોડી દઈએ. બીજાએ કહ્યું, ઉપરા ઉપરી દુકારો પડે છે, માટે આ ભૂમિ અપવિત્ર છે. ઋષિઓ આવી ચર્ચા કરતા હતા એટલામાં તપસ્વીની અંશુયા ત્યાં આવ્યા. ઉંમરના એમના કરતા મોટી તપસ્વીનીઓ ઘણી હતી તથા તપસ્વીઓ પણ ઘણા હતા, પણ એ સૌમાં અંશુયાનું માન વધારે હતું. તપથી એમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું, પણ બળ વધ્યું હતું. તેમના તપના પ્રભાવે કરીને સૌ તેમને માન આપતું હતું. એકવાર એક ઋષિએ અંશુયાની એક સખીને શાપ આપ્યો હતો કે આજથી 10 દિવસની અંદર એક સવારે તું વિધવા થઈશ. અંશુયાને આ ખબર પડતા તેણે સૂર્યને ઉગવાની જ મનાઈ ફરમાવી દીધી. દિવસો લગી લાંબી રાત ચાલી, યજ્ઞ ક્રિયાઓ વગેરે બધું અટકી ગયું. છેવટે દેવો વચમાં પડ્યા અને અંશુયાએ 10 દિવસ પૂરા થયે સૂરજને ઉગવા દીધો. આવી તપસ્વીની અંશુયા ઋષિસભામાં આવીને ઊભી અને ચાલતી ચર્ચા સાંભળી રહી. આ ભૂમિ અપવિત્ર છે, માટે તે છોડીને જતા રહીએ, એવા વેણ સાંભળીને તે બોલી, તમે સૌ કહો છો કે આ ભૂમિ અપવિત્ર છે, હું પૂછું છું સાથી. ઋષિઓએ કહ્યું, કારણ પ્રત્યક્ષ છે. 10 વર્ષ થયા અહીં દુકાર પડે છે. અંશુયાએ કહ્યું, તો હું પૂછું છું કે તમારા જેવા પવિત્ર ઋષિમુનિઓની અહીં વર્ષોથી નિવાસ છે, છતાં આ ભૂમિમાં વરસાદ કેમ નથી પડતો? તમે સૌ 8-8 વર્ષોથી અહીંયા તપ કરો છો, છતાં આ ભૂમિ હજી અપવિત્ર કેમ રહી છે? તમે સૌ આટલો વખત થયા અહીંનું અંજર ખાઈને પરમાત્માનું ચિંતન કરો છો, છતાં આ ભૂમિ પર પરમાત્માની કૃપા કેમ થતી નથી? હું પૂછું છું, ખરેખર શું આ ભૂમિ અપવિત્ર છે? ખરેખર શું પરમાત્માની આ ભૂમિ પર દયા નથી? કેટલાક મુનિઓએ કહ્યું, તો વરસાદ કેમ નથી પડતો? અનસુયાએ કહ્યું, હું પણ એ જ પૂછું છું કે દુનિયામાં કોઈ એક સ્થળે નથી તેટલા તપસ્વીઓ અને સંતો આ ભૂમિ પર છે અને હંમેશા તપ તપે છે, છતાં આ ભૂમિની દશા આવી કેમ છે? શું એટલા બધા ઋષિ મુનિઓનું વર્ષોનું તપ પણ આ ભૂમિને ભાગ્યશાળી નથી કરી શકતું, કે પછી તે તપમાં જ કંઈક ખામી છે? છેલ્લા શબ્દો સાંભળી આખી સભા થરથરી ઉઠી. એક બે ઋષિઓએ કરોડો ચહેરો કરી કહ્યું, અનસુયા, તપસ્વીઓના તપમાં ખામી જો માં. અનસુયાએ કહ્યું, ખામી હું નથી જોતી, પણ તમે જોવડાવો છો. તપસ્વીઓ તો દુનિયાના પાલકો છે અને પોષકો છે. એમના તપથી સૃષ્ટિ ચાલે છે. આજે એ તપ પોતાની કચાસ જોવાને બદલે શી ખબર સાથી તમે બધા ભૂમિ માતાને મહેણા દેવા બેઠા છો, તો તું એ તપ ક્યાં નથી કરતી? અમને વગોવીને તું એ ભેગી વગોવાય છે ને? એક તરુણ ઋષિએ કહ્યું, હું કોઈને વગોવતી નથી મુનિવર. આ સુયા સ્વપ્ને પણ પોતાના સિવાય અન્યનો દોષ કાઢતી નથી. હું તો એ કહેવા આવી છું કે વસ્તીને માથે અને મૂંગા પ્રાણીઓને માથે આજે દેવોનો ભયાનક કોપ વરસી રહ્યો છે. એ કોપમાંથી એ આપણા આશ્રિતોને બચાવવા એ આપણો ધર્મ છે. એટલે હું તો આ સ્થાન છોડી ક્યાંય જવાની નથી, મારો એ નિશ્ચય છે. પણ અંજર વિના શું? એક ઋષિએ પૂછ્યું, તપ આ એક જ શબ્દ મને આજે સર્વશક્તિમાન લાગે છે. અનસુયાએ કહ્યું, મહર્ષિ અત્રિ શું કહે છે? ઋષિઓએ અરજી આંખો મીચીને બેઠેલા અનસુયાના પતિ અત્રિ ઋષિએ પૂછ્યું. અત્રિએ આંખો ઉગાડી શાંતિથી જવાબ દીધો, જે અનસુયા કહે છે તે તપ. મને અનસુયાના વચન પર વિશ્વાસ છે. થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી બધા જ ઋષિઓ એકસાથે બોલી ઉઠ્યા, તપ તપ તપ, તપસ્વીને ડરશો, તપસ્વીમાં કાયરતા કેવી? વ્રજ નિશ્ચય કરી ઋષિ મુનિઓ બધા તપમાં લાગી ગયા. અનસુયા એકલી સુકાયેલી નદીના ભાઠામાં ફરતી હતી. રેતી એવી તપી ગયેલી હતી કે પગમાં જલોલા પડ્યા હતા, પણ તેની એને પરવા નહોતી. એ ઊંચે સાદે બૂમ મારતી હતી, જાય જાય ઓ માં ભાગીરથી, હું તારી દીકરી, તને યાદ કરું છું. તારા લક્ષ કોટી સંતાનોને તને યાદ કરું છું. ઓ માં અમારા પર દયા કર, તારા છોરું આજે તરસે મરે છે, તારું પશુધન આજે છેલ્લા શ્વાસ લે છે. રેતીના એ ધગધગતા ભાઠામાં અનસુયા બેઠી, માથા પર ચૈતરનો તાપ તપતો હતો, જાણે સોરે કરાએ સૂરજ ઉગ્યો હતો. અનસુયા સુસ્ત શરીરનું રહ્યું સહ્યું લોહી પરસેવો થઈને નીતરી રહ્યું હતું. એના ફિક્કા હોઠ પાંખડીઓની પેઠે ઉગળતા બીડાતા હતા અને એમાંથી મંદ ઉચ્ચાર નીકળતો હતો. અનસુયા પરમાત્માને પ્રાર્થના કરી રહી હતી. એનું સમસ્ત શરીર અને મન એ પ્રાર્થનામાં એકાકાર થઈ ગયું હતું. સાંજ પડી, રાત પડી, અનસુયા ન હાલી. સવાર થઈ, અનસુયા ધીરે ધીરે જાગી. જાગીને એણે ચારે કોર નજર કરી. પલકમાં એને દુકાળનો ખ્યાલ આવી ગયો. એ બોલી, નહીં ચાલે માં, તારે આવવું જ પડશે. તારા લખ કોટી સંતાનોને નામે હું તને બોલાવું છું, ત્યારે આવવું જ પડશે. બોલતા બોલતા તે ડરી પડી, પણ થોડી વાર પછી તેને પોતાના બરડામાં કંઈ ભીનું ભીનું લાગ્યું, તેથી તે ભાગમાં આવી. ઉઠીને જોવે છે તો પોતે જ્યાં પડી હતી ત્યાં નાનકડો ખાડો હતો, અને ખાડામાં નિર્મળ જળ હતું. તેનાથી હરખમાં ચીસ પડાઈ ગઈ. માં ગંગા જય મારી માં, ખોબામાં જળ લઈ તેણે ઉગતા સૂરજની વંદના કરી. ઘડીકમાં આ ખબર તપસ્વી સમાજમાં ફેલાઈ ગયા. સૌએ અંશુન્યાને ધન્યવાદ આપ્યા. ધન્ય છે તારા તપને, તારા તપના બરે ગંગામાં અહીં પધારવું પડ્યું. ખાડામાંથી નાનકડો વહેરો નીકળ્યો અને આસપાસની ધરતી લીલી કુંજર બની ગઈ. ધન ધાન્ય પાક્યા, લોકોને પશુ પંખીઓ પોતના મોંમાંથી પાછા આવ્યા. રામ વનમાં ગયા ત્યારે તેઓ અત્રિ ઋષિના આશ્રમમાં ગયા હતા. તે વખતે અંશુયા વૃદ્ધ થયા હતા. તેમના શરીરે કરચલીઓ વરી ગઈ હતી અને કેરની પેઠે શરીર કંપતું હતું. સીતાએ તેમને પ્રણામ કર્યા ત્યારે તેણે કહ્યું, અભિમાનને ભૂલી તું પતિની પાછળ વનમાં આવી એથી હું ખુશ થઈ ગઈ છું. કારણ કે જે સ્ત્રી પતિની સાથે રહીને તેની આજ્ઞામાં રહીને ધર્મ આચરણ કરે છે તેને ધન્ય છે. પતિ સેવા એ સ્ત્રીને માટે મોટું તપ છે. તારું તપ જોઈ હું ખુશ થઈ છું, માટે તું મારી પાસેથી કંઈક માંગ. સીતાએ કહ્યું, આપની દયા સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. તો પણ અંશુયાએ એક પુષ્પ મારા, કેટલાક આભૂષણો તથા વસ્ત્રો તેને ભેટ કર્યા. એ પુષ્પમારા તથા આભૂષણો તેમણે જાતે જ સીતાને પહેરાવ્યા. અંશુયાનો આ માતૃભાવ જોઈ સીતા અને રામ બંને ખુશ થયા. તપથી કશું અસાધ્ય નથી. માણસના આત્મામાં અમાપ બળ છે. આત્મા એ પરમાત્માનું કિરણ છે. સૂરજના એક ક્ષુદ્ર કિરણમાં સૂરજની શક્તિ છે, તેમ પરમાત્માના એક કિરણમાં પરમાત્માની શક્તિ છે. માણસ પરમાત્માની સાથે એક ચિત્ત બની પરમાત્માની એ શક્તિને પોતાનામાં વહેવડાવે તો પછી એને કશું જ અસાધ્ય રહેતું નથી. ઋષિ મુનિઓ અને અંશુયાની જીવન દ્રષ્ટિમાં મોટો તફાવત એ છે કે ઋષિ મુનિઓ બીજાનો દોષ જુએ છે, જ્યારે અંશુયા પોતાનો દોષ જુએ છે. એનામાં બીજાનો દોષ જોવાની વૃત્તિ જ નથી. એનામાં ઈર્ષ્યા નથી, અસૂયા નથી. માટે તો એને અંશુયા છે, માટે જ તે પોતાના તપમાં સિદ્ધિ મેળવે છે અને યશસ્વી બને છે.